நமோ அரியந்தாளம், நமோ சித்தாளம், நமோ அயரியாளம், நமோ வித்யாயாளம், நமோ லூயே சவசாஹூலம். ஸ்ரீ சாஷ்டம் குரு நமோ நானாவித சுக்ரகார் ஆதமஹித உபதேசதே கரே மங்களாசார். ऐसे सारे शास्त्र को प्रकाशे अर्थ जीवनी को बने उपकार नाश मिथ्या ब्रह्म वासना भाषा करी अर्थ को प्रकाश कर जाके मंद बुद्धि हो के होता अर्ध भाषणा जाके मंद बुद्धि हो के होता अर्ध भाषणा जो लक्ष्मी के निलय रूप अविनाशी प्रभु को ग्रंथ रचु आत्मा शासन अभिजनों को है शिव कार आत्मन तो दुख से डरता और सुख की वांछा करता इसीलिए मैं दुख हारी और सुखकारी मधुर विता की उपदेशामृत यह यदि कटु ही भाषित हो कटु औषधि ग्राहक रोगी बन किंचित तो वैश्वीत न हो। गुणभद्र आचार्य देव द्वारा रचित आत्मानुशासन ग्रंथ विराजमान है। अभी चर्चा सोल साइंस ना अंतर्गत आत्मानुशासन ग्रंथ ऊपर दर रविवार चाली रही है। आज आप 124 नंबर की जो गाथा है 124 नंबर की गाथा ऊपर आप चर्चा करवानी है। લાસ્ટ ટાઈમ આપણે 123 નંબરની ગાથા ઉપર ચર્ચા કરી હતી। બહુ જ સરસ ગાથાઓ ચાલી રહી છે, અત્યંત પ્રેરણાદાયક અશુભ ભાવથી આચાર્ય આપણને છોડાવીને શુભ ભાવમાં આપણને લાવે છે અને શુભ ભાવમાંથી પણ એટલે અશુભ અને શુભ બેવ પ્રકારના ભાવ બેવ પ્રકારના પ્રણામથી મુક્ત શુદ્ધ ભાવમાં શુદ્ધ સ્વભાવમાં આપણો ઉપયોગ સમ્યક દર્શન જ્ઞાન સાહિત્ય રૂપે કેવી રીતે પરિણમે એની આખી ચર્ચા અહીંયા ચાલી રહી છે। જો આજની ગાથા પર બહુ જ સરસ છે, 124 નંબરની ગાથા છે। 124 નંબરની ગાથા લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી હતી, જ્ઞાનીઓ કા તપ ઓર શ્રુત કે પ્રતિ અનુરાગ કલ્યાણકારી છે। જે જ્ઞાની ધર્માત્મા પોતાના આત્મામાં જયારે લીન હોય છે ત્યારે તો કોઈ વિકલ્પ જ નથી, ન કોઈ અશુભ નો તો કોઈ સવાલ જ નથી, પણ શુભ નો પણ કોઈ વિકલ્પ નથી। એટલે જ્યાં તપ છે, સ્વાધ્યાય છે, ચિંતન મંથન છે, કોઈ વિકલ્પ જ નથી ને, કારણ કે ઉપયોગ પોતાના આત્મામાં લીન છે। હવે ઉપયોગ જ્ઞાની નો પોતાના આત્મામાં નિરંતર લીન નથી રહી શકતો, કોઈ સમજાય છે? એટલે જ્ઞાનીનો ઉપયોગ આત્મામાંથી બહાર આવે છે। તો જયારે ઉપયોગ આત્મામાંથી બહાર આવે છે તો જ્ઞાની શું કરે છે? તો કે અશુભ થી બચવા માટે, બે પોઈન્ટ પકડજો, અશુભ થી બચવા માટે અને શુદ્ધ ભાવમાં જલ્દી જવા માટે, બે વાત સમજાય, અશુભ થી બચવા માટે અને શુદ્ધ સ્વભાવમાં પોતાના સ્વભાવમાં પોતાના આત્મામાં જે અતિન્દ્રિય આનંદ ભોગવી રહ્યા હતા ને એમાંથી ચ્યુત થયા, એવો આનંદ પાછો ભોગવવા માટે શીઘ્ર, કોઈ વસ્તુ આપણને ગમી હોય ખ્યાલ આવે છે, આપણને શીઘ્ર પાછી એ વસ્તુ, ફોર એક્ઝામ્પલ કઈ પણ ખાવાનું હોય કે જોવાનું હોય કે વોટ એવર, સમજાય છે, કોઈ વસ્ત્ર હોય, કોઈ ડ્રેસ હોય, કઈ પણ હોય, કોઈ જગ્યા હોય, કોઈ પ્લેસ હોય, આપણને ગમી હોય તો આપણને પાછું ત્યાં જવાનું મળી થાય। તો એવી રીતના જે આત્માના આનંદમાં, આત્માના અનુભવમાં, અતિન્દ્રિય સ્વભાવમાં, અતિન્દ્રિય આનંદ, અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખ, અતિન્દ્રિય શાંતિ, અતિન્દ્રિય વિકરાગતા જે જ્ઞાની ભોગવીને આવ્યા, હવે એમાં એટલું ગણ્યું કે એમાંથી ફર્સ્ટ પોઈન્ટ તો બહાર નીકળવું જ નહોતું, પણ હવે અસ્થિરતાજન્ય એ ઉપયોગ અંદર રહી ન શક્યો. સમજાય છે, બાળક હોય પ્લે એરિયામાં રમતું હોય, હવે એને એમાંથી નીકળવું નથી, પણ હવે શું થશે, નીકળવું તો પડશે. પછી જીદ કરીને પાછો બે દિવસ પછી પાછો મમ્મી પપ્પાને કહીને લઈ આવશે, પણ હમણાં તો નીકળવું જ પડશે, પણ નીકળવું પડશે એ વાત અલગ છે. સમજાય છે, અને નીકળે છે એ વાત અલગ છે. તો જ્ઞાનીની પણ આ દશા છે, પોતાના સ્વભાવમાં એવી શાંતિ, અપૂર્વ શાંતિ, દેટ શાંતિ, શાંતિ કે એ આનંદ કે એ સુખ કે અનુભવ કે એક્સપિરિયન્સ કે નોટ બી ડિસ્ક્રાઇબ ઇન વર્ડ. તમે એને શબ્દમાં ના વર્ણવી શકો, કારણ કે એ શાંતિ ઇટસેલ્ફ શબ્દાતી છે, એ આનંદ ઇટસેલ્ફ વિકલ્પાતી છે. તો એને તમે શબ્દમાં કેવી રીતના કહી શકશો, ખાલી સમજાવી શકશો? હવે સાકર ગળી છે, હવે શબ્દમાં ગળી છે, સ્વીટ છે, સમજાય છે, કેટલું કહી શકશો? તો એ એક અનુભવની જે વાત છે એ તો અનુભવથી ખબર પડે. તો એવી શાંતિ જે ભોગવીને આવ્યા છે, તો હવે ઉપયોગ આત્મામાંથી બહાર આવે છે. તો બે વાત શું કીધી, આવે છે, આવું નથી પણ આવે છે. પોઈન્ટ સમજાય છે, એ અસ્થિરતાજન્ય એવો રાગ છે, એવી ભૂમિકા છે, એવા ગુણસ્થાન છે. અલ્ટિમેટલી તો પછી એક દશા એવી આવવાની છે કે જે પોતાના આત્મામાં પરિપૂર્ણ લીન થઈ ગયા પછી ક્યારે પણ બહાર ઉપયોગ આવવાનો નથી. એ દશા શીઘ્ર આવવાની છે, પણ હમણાંની દશાની વાત કરીએ કે જે ઉપયોગ બહાર આવે છે, અંદર જાય છે, બહાર આવે છે, અંદર જાય છે. અજ્ઞાની નો ઉપયોગ 100% બહાર છે, મિથ્યાદૃષ્ટિનો ઉપયોગ 100% બહાર છે. ઉપયોગ બહાર છે, શ્રદ્ધા બહાર છે, રૂચિ બહાર છે, જ્ઞાન બહારનું છે, પર જે અર્યંતર સ્થિર થઈ ગયા એમનો ઉપયોગ 100% અંદર છે, બહાર આવવાની કોઈ વાત નથી. મિથ્યાદૃષ્ટિની હજી એવી દશા દેખાય છે કે ઘોર મિથ્યાદૃષ્ટિ છે, ગ્રહિત અગ્રહિતમાં પડેલો છે, એના કોઈ ચાન્સીસ અંદર આવવાના નથી દેખાતા. એક સમ્યક દ્રષ્ટિ છે જે અંદર બહાર થાય છે. હવે આપણે વેર વિલ વી પુટ અવર સેલ્ફ? ચંદ્રેશભાઈ બોલો. ઘોર મિથ્યાદૃષ્ટિ જેવી દશા તો નથી ગુરુદેવજીના પ્રતાપે આ કાળમાં જીવવાની આપણા હાથમાં છે, અને આ વાતો આપણે સાંભળી રહ્યા છે. તો જે ઘોર મિથ્યાદૃષ્ટિ, ઘોર ગ્રહિત મિથ્યાદૃષ્ટિ જેવી વાત નથી કે ભાઈ આજે તો કે ને ગ્રહિત મિથ્યાદૃષ્ટિ તો કેટલા બધા કેટલો બધો ભૂત જગતમાં સવાર છે લોકો. આજે બુધવાર છે એટલે આજે તો નહીં નીકળાય ઘરમાં, અને શનિવારે ખીચડી નો બનાવે, એવું હોય ને, શનિવારે ખીચડી નો બનાવાય. સમજાય છે, અને કોઈ છીક ખાઈ લે, છીક સમજાય છે, સ્નીઝ કરી લે ને ઘરમાંથી બહાર નીકળતા હોય તો શું કરે, બીજા બે જણ શું કે છે, ઉભાર ઉભાર 10 મિનિટ જરા, બરાબર છે, અને દિવાળી રસ્તો કાપી લે તો શું થાય બોલો? કોઈ સમજાય છે, ખ્યાલ આવે છે? તો એ બધામાંથી તો આપણે બહુ બચી ગયા. વી આર સેવ્ડ, વી આર બ્લેસ્ડ. જે ગ્રહિત નીતિ આપે છે, શુક્ર નડે છે ને, શનિ નડે છે ને, મંગળ નાખે છે ને, એ બધાથી તો ખ્યાલ આવે છે. તો એ બધાથી તો આ ગુરુના પ્રતાપ આપણે બહુ બચી છે. તો આઈ એમ મેં ચાર પ્રકારના, ચાર કેટેગરીના જીવ ઉભા થયેલા, તમને સમજાય છે. એક તો જેમનો ઉપયોગ 100% અંદર છે, અંદર એટલે પોતાના સ્વભાવમાં છે, સાદી અનંત સર, સાદી અનંત સર. હવે એ ઉપયોગ અંદરમાંથી, પોતાના સ્વભાવમાંથી એ ઉપયોગ બહાર નથી આવવાનો, નો ચાન્સ. ખ્યાલ આવે છે, સમજાય છે? હવે એક નો તો ઉપયોગ બહાર છે, જેની વાત કરીએ તીવ્ર મિથ્યાત્વ છે, તો એના ચાન્સીસ હજી બહુ આગળ થઈ શકે. જીવ પણ સમ્યક દ્રષ્ટિ આવી શકે આ માર્ગમાં, સમજાય છે? પણ હમણાંની સ્થિતિ જુઓ તો એ ગ્રહિત મિથ્યાત્વમાં, અગ્રહિતની તીવ્રતામાં, શરીરની આસક્તિમાં, સમજાય છે, રૂપિયા પૈસા આદિના રાગમાં તીવ્રતાથી પડેલો છે. એમ સમજો જેના હાથમાં જીવવાની નથી આ કારણ, જેના આત્મા પરમાત્માની, જેના કાને તમે સમજાય, જેના કાને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, આત્મા, શુદ્ધાત્મા, પરમાત્મા આ શબ્દ નથી પડ્યા, વાઈ ખ્યાલમાં આવે છે? મને એ કહો, તમારા એન્જિનિયરિંગ ના કોર્સમાં
કોઈ એક બુક નું કોઈ એક પાનું નું કોઈ એક લાઈન બતાવી દો જેમાં સમ્યક દર્શન શબ્દ તમે સાંભળ્યો હોય. બોલો બેટા, નહી ને? પછી ડોક્ટર ના ચાર પાંચ વર્ષના ચોપડા ભેગા કરો અને કોઈ એક બુક ની એક લાઈન બતાવી દો કે જેમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, અતિન્દ્રિય આનંદ, જ્ઞાનક ભાવ, પારણામિક ભાવ એ શબ્દ પણ આવ્યો હોય. હવે વિચારો કે આ શબ્દ આપણા કામે, હૃદયથી કહે છે ને કે આ શબ્દ આપણા કામે પડવા એ પણ અત્યંત દુર્લભ છે. આ કાળમાં સાંભળી રહ્યા છે, કર્ણનો વિષય બની રહ્યો છે, એ પણ અત્યંત દુર્લભ. સમજાય છે? તો એવા મિથ્યારથી, ઘોર મિથ્યારથી જીવની વાત નથી. હવે સમ્યક દર્શન થયેલા જીવની વાત કહી કે ભાઈ ઉપયોગાત્મામાંથી બહાર આવશે તો અશુભથી બચવા માટે અને પોતાના શુદ્ધ સ્વભાવમાં શીઘ્ર જવા માટે એ કોનો સહારો લેશે? તો કે એ તપનો, કે પછી વ્રતનો, કે પછી સ્વાધ્યાયનો. ખ્યાલ આવે છે? કારણ કે એ ક્લોઝ છે, શુદ્ધ ભાવથી જવા માટેનો ક્લોઝ ભાવ છે ચૂપવા. તો એ જીવ થઈ ગયા, પૂર્ણ વિતરાગી થઈ ગયા, ઘોર મિથ્યારસ્તી થઈ ગયા. હવે આપણે ક્યાં આવ્યા વિજયબેન? આપણે આપણે ક્યાં છે આમાં? તો વિતરાગી પૂર્ણ તો થયા નથી. સમજાય છે? સમ્યક દર્શન થયું તો ધન્ય છે, એ ન થયું હોય તો ઘોર મિથ્યાદ્રષ્ટિ તો નથી. તો ક્યાં છે સમ્યક તન્મુખ મિથ્યાદ્રષ્ટિ? ખ્યાલ છે? જે ભૂમિકા આપણે આપણા વાત રૂચે છે કે નહીં, ગમે છે કે નહીં, બેસે છે કે નહીં, સાચી લાગે છે કે નહીં, સારી લાગે છે કે નહીં, પોતાની લાગે છે કે નહીં, સમજાય છે? તો એ એક એવી ભૂમિકા છે જેને તમે સમ્યક દ્રષ્ટિ નહીં કહી શકો, ઘોર મિથ્યાત્વ નહીં કહી શકો, પણ એને આપણે આગમની ભાષામાં કહીએ તો જે તત્વ અભ્યાસ, જે જીવ કન્ડિશન, જે જીવ તત્વ અભ્યાસ કરી રહ્યો છે, જે જીવ સાત તત્વના નિર્ણયમાં પોતાના ઉપયોગને બુદ્ધિપૂર્વક લગાવી રહ્યો છે, એવા જીવને શું કીધું છે કે એવા જીવની ભૂમિકા કેવી છે? તો ગળતું મિથ્યાત્વ છે. દ્રષ્ટિબેન સમજાવી આ વાત? ગળતું મિથ્યાત્વ એટલે મિથ્યાત્વ મંદ થઈ રહ્યું છે. એ કર્તૃત્વના અભિપ્રાયને બુદ્ધિપૂર્વક પોતાના અભ્યાસથી, નિર્ણયથી, ઉપયોગને જીનવાણીમાં લગાડીને, શાસ્ત્રનો સ્વાધ્યાય કરીને, એક એક સિદ્ધાંત, એક એક તત્વનું, દ્રવ્યનું સ્વરૂપ સમજીને, સ્વતંત્રતાનું સ્વરૂપ સમજીને એ જીવ બુદ્ધિપૂર્વક આ વાતને પોતાના જ્ઞાનમાં, શ્રદ્ધાંતમાં બેસાડી રહ્યો છે. તો એવા જીવનું જ્ઞાન ટોટલ મિથ્યા નહીં કહેવાય, એવા જીવનું જ્ઞાન સમ્યક જ્ઞાન પણ નહીં કહેવાય, પણ આગમમાં એવા જીવના જ્ઞાનને સમીચીન જ્ઞાન કીધું. સમજાય? સમ્યક સન્મુખ મિત્રાદ્રષ્ટિનું જ્ઞાન કેવું છે? સમીચીન જ્ઞાન. સમ્યક જ્ઞાન નથી પણ ખોટું પણ નથી. આપણે જે એક વાત કરી રહ્યા છે ખોટી નથી, આગમથી બરાબર સિદ્ધ થાય છે, સાચી છે. તો એવા જ્ઞાનને શું કહેશું? સમીચીન જ્ઞાન. આટલી વાત સમજાય? ખ્યાલ આવે છે? તો એવા જીવની વાત છે અને અહીંયા તો જ્ઞાનની વાત છે કે ઉપયોગાત્મામાંથી બહાર આવે છે. તો જ્ઞાન ધર્માત્મા શુદ્ધના અભ્યાસમાં અને વ્રત આદિના પાલનમાં પોતાના ઉપયોગને બુદ્ધિપૂર્વક લગાડે છે. ચલો હવે એના પછીની ગાથા આનાથી કનેક્ટેડ છે. 124 નંબરની ગાથા બહુ જ સરસ ગાથા છે, બહુ પ્રેરણાદાયી ગાથા છે. અશુભ રાગ મે દોષ કી અધિકતા, જે બહુ સરસ ગાથા છે. શું કે છે હવે? અશુભ રાગ મે દોષ કી અધિકતા. કમ્પેરિઝન કરે છે અશુભ, શુભ અને શુદ્ધ. ત્રણ વાત સમજે? અશુભ રાગ મે દોષ કી અધિકતા, શુભ રાગ મે દોષ કી મંદતા, ઓર શુદ્ધ ભાવ મે, રાગ રહિત ભાવ મે દોષ સે રહિત હુઆ. સંપૂર્ણ દોષ ઉતરી ગયો. કયો દોષ ઉતરશે સમજી કલા? તો હવે એક કે છે બરાબર, મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો દોષ કલા જશે. પછી ધીરે ધીરે રાગાદીનો દોષ જશે. પછી ધીરે ધીરે જે આગળના દોષો છે એ બધા દોષો જશે અને જીવ દોષ રહી વિતરાગી પરમાત્મા થઈ જશે. બરાબર? હવે જો આ ગાથામાં અશુભ રાગ ને દોષ થી અધિકતા એટલે એમાં કેટલો દોષ છે, કેવો બંધન છે, કેવી વેદના છે, કેવી ફિલિંગ છે, એનું શું ફળ છે, એ પરિણામ કેવા છે, એની ચર્ચા છે. જો 124 નંબરની ગાથા છે, પેજ નંબર 114. આગામી છંદ મે ઉપયુક્ત શુભ રાગ સે વિપરીત અશુભ રાગ મે દોષ દિખાતે હૈ. શુભ રાગ થી વિપરીત. હવે શુભ અશુભ માં કમ્પેરિઝન કરો તો અશુભ અને શુભ એકબીજા થી વિપરીત છે. અશુભ માં તીવ્ર કસાય છે, શુભ માં મંદ કસાય છે. પણ શુદ્ધ ભાવની અપેક્ષાએ જુઓ તો બે ભાવ દોષરૂપ છે. શું કીધું, સમજાય? વાત બે ભાવ કેવા છે, છોડવા યોગ્ય છે. બે ભાવ કેવા છે, હે છે. બે ભાવ કેવા છે, વિકાર છે. બે ભાવ કેવા છે, બંધ ના કારણ છે, સંસાર ના કારણ છે. ચાર ગતિ 84 લાખ યોનિઓમાં રખડાવનારા છે. આટલી વાત સમજાય? જો હવે આપણે વાંચીએ પછી એક પ્રકરણ મારે નાનું કર્ણાનિયમનું લેવું છે એ લઈએ. જો આગામી ચંદ્રને ઉપયુક્ત શુભ રાગ થી વિપરીત અશુભ રાગ ને દોષ દેખાતે હૈ. જો જ્ઞાન જ્યોતિ સજ તમ અપના કર રાગાદિત પરિણતિ કો પ્રાણ રાગ યુક્ત રવિવત યહ કલ પાતાલ લોક કા કરતા પ્રાપ્ત. સુગજ ગાતા, બહુ સરસ ગાતા છે. જો ઉદાહરણ જે ચાલી રહ્યું કે સૂર્ય નું યાદ છે, લાસ્ટ ટાઈમ ઉદાહરણ સૂર્ય ની લાલી માં જયારે ઉગે, સૂર્ય ઉદય થાય એની પહેલાની લાલી માં, અને સૂર્ય અસ્ત થાય એની પહેલાની લાલી માં. એ દેવ લાલી માં તો સૂર્ય ની છે, એ દેવ લાલી માં સરખી છે, પણ એ દેવ લાલી માં પાછળના સૂર્ય ની જે દશા છે અલગ અલગ. એક લાલી માં પછી સૂર્ય નો ઉદય થાય, પ્રકાશ નો જન્મ થાય, અને એક લાલીમાં પછી સૂર્ય નો અસ્ત થાય છે, એટલે અંધકાર નો જન્મ થાય છે. એમ પણ પોઈન્ટ સમજાય છે? ઉદાહરણ અહીંયા કન્ટિન્યુ કરે છે. જો શું કહે છે, યહ જીવ સૂર્ય કે સમાન. શું કીધું, યહ જીવ, બહુ સરસ ગાથા છે. જો શું કહે છે, યહ જીવ સૂર્ય કે સમાન વ્યાપ્ત પ્રકાશ કો છોડકર. હમણાં આપણી પાસે સમ્યક જ્ઞાન નો પ્રકાશ, સમજાય છે, સમ્યક દર્શન નો પ્રકાશ, આત્મ જ્ઞાન નો પ્રકાશ, ભેદ જ્ઞાન નો પ્રકાશ પ્રાપ્ત કરવાનો અવસર છે. હવે એને છોડીને આજે ઓપોર્ચ્યુનિટી મળી છે, આજે કેપેસિટી મળી છે, એબિલિટી મળી છે, યોગ્યતા મળી છે, સંયમ કેન્દ્રીય થયો છે, જે મન દ્વારા, જે જ્ઞાન દ્વારા વિચાર કરીને, ભેદ જ્ઞાન કરીને, સ્વ પર વચ્ચે પ્રજ્ઞા છીની પટ્ટીને પરથી ભિન્ન પોતાના સ્વભાવનો અનુભવ કરી શકે, અને સમ્યક જ્ઞાન નો સૂર્ય, સમ્યક જ્ઞાન નો ઉદય, સમ્યક જ્ઞાન ઉદિત થઈ શકે, કરી શકે, એને છોડીને શું કરે છે? અહીં સમજાય છે, ખ્યાલ આવે છે? યહ જીવ સૂર્ય કે સમાન વ્યાપ્ત પ્રકાશ કો છોડકર. કેટલી સરસ ભાષા છે. જો અંધકાર કો આગે રખકર, બરાબર, રાગ કો પ્રાપ્ત હોતા હુઆ. અહીંયા કયો રાગ, અહીંયા કયો રાગ, અશુભ રાગ. સમજાય છે? અહીંયા કયા રાગ ની વાત છે, અશુભ રાગ. અહીંયા કયા રાગ ને છોડવાની પ્રેરણા છે, અશુભ રાગ ને. તું બુદ્ધિપૂર્વક, રૂચિપૂર્વક અજી તું અશુભ રાગ માં પડ્યો હશે તો તે શુભ માં તો દૂર, શુદ્ધ તો દૂર, શુભ માં આવવાનો પણ ચાન્સ બહુ છે. હવે તમને થોડુંક એનું બતાવું છું, પેલા જે વાંચી લે. યહ જીવ સૂર્ય કે સમાન વ્યાપ્ત પ્રકાશ કો છોડકર અંધકાર કો આગે રખકર રાગ કો પ્રાપ્ત હોતા હુઆ પાતાલ લોક. શું કીધું, નરક. સમજાય છે? નરક નિગોદ. કોના પણમાં જાય છે જીવ નરકમાં, કોના પણમાં જાય છે જીવ નિગોદમાં, કયા પરિણામના ફળમાં જાય છે, આ દુર્ગતિમાં, નિકૃષ્ટ દશામાં કોના ફળમાં જાય છે, કયા પરિણામના ફળમાં જાય છે? તો કે અશુભ રાગ, તીવ્ર મિથ્યાત્વ, તીવ્ર અશુભ ભાવ, તીવ્ર આસક્તિ, તીવ્ર કસાય, તીવ્ર પાપ ભાવના ફળમાં પાતાળ લોક એટલે નરક કો પ્રાપ્ત હોતા. સમજાય છે? ગાથા કેટલી માર્મિક છે. આપણે બહુ ઇઝીલી લઈ રહ્યા ને 24 કલાકમાં. આપણે જોઈએ, અગર આપણા પરિણામને આપણે અગર સમ્યકભાઈ તપાસીએ તો કેટલા સમય, કેટલા કલાક, કેટલો ઉપયોગ આપણો અશુભમાં જાય છે, શુભમાં રહે છે, શુદ્ધમાં જવા માટેનો અભ્યાસ કરે. કેવો અભ્યાસ થઈ ગયો છે અશુભનો, કેવો અભ્યાસ છે નિત્યાત્વનો, કેવો એ અભ્યાસ, આપણે કહીએ ને તીવ્ર અભ્યાસ, એની રૂચિ કહો અને એની મહિમા કહો, એનું આકર્ષણ કહો, એનું અટ્રેક્શન કહો, એ કેવું અનાધિકારથી પ્રવાહીપણે ચાલે છે કે એમાંથી બચીને જીવ શુભમાં પણ નથી આવતો કે શુદ્ધમાં જવાની તો બેટા દિલ્હી બહુ દૂર છે આવા જીવ માટે. કોઈ સમજાય છે? જો આપણે ભાવાર્થ વાંચીએ પછી બીજી વાત કરીએ. જીત પ્રકાર अस्त होता हुआ सूर्य अपने फैलते हुए प्रकाश को छोड़ देता है और जिसके बाद अंधकार होने वाला है। समझाइए, ऐसी संध्याकालीन लालिमा को प्राप्त होता है। यह सूर्य ज्योतिष शास्त्र की अपेक्षा और लौकिक दृष्टि की अपेक्षा पाताल में चला जाता है। गयो ना अंदर समुद्र में डूबी गयो तो क्या गयो है, सूर्य अस्त थी गयो, पाताल में चला गया, नष्ट हो गया, उसका प्रकाश नष्ट हो गया। और क्या लेके आया, और क्या देते गया, क्या लेके आया नहीं, क्या देते गया तो अंधकार देता गया। बराबर है, उसी प्रकार हर सिद्धांत को भ्रष्ट होता हुआ आत्मा सुखिदू भ्रष्ट होता हुआ आत्मा, समझाए क्या, भ्रष्टता निवास तीव्र मिथ्यात्व तीव्र अज्ञान भाव भ्रष्ट होता हुआ आत्मा, उसी प्रकार भ्रष्ट होता हुआ आत्मा अपने प्रगट होते हुए ज्ञान भाव को तो छोड़ देता है। ज्ञान की आराधना, ज्ञान की साधना, स्वाध्याय, चिंतन, मंथन है वो तो छोड़ देता है, और जिसके बाद अज्ञान होने वाला है ऐसे हिंसा आदि पाप रूप राग भाव को प्राप्त होता है, वह आत्मा पाताल में नरक आदि और नीच दशा रूप निगोद आदि पर्यायों में चला जाता है। ख्याल आ रहा है? इस प्रकार यद्यपि अशुभ और शुभ दोनों, जो आई लाइन, यद्यपि अशुभ और शुभ दोनों राग भाव हे है, दोनों राग भाव है, दोनों हे है, दोनों विकल्प है, दोनों विकार है, दोनों परलक्षी भाव है, परंतु निचली दशा में शुभ राग तो कथनचित आगामी शुद्धता का कारण भी है, इसीलिए थोड़ा हे है, और अशुभ राग भविष्य में कुगति का कारण है, इसीलिए सर्वथा हे है, अतः इसका त्याग अवश्य करना चाहिए। किसी तरह गाथा है, भाव समझायो अहिया शू कह कि जे हमें तब जो थोड़ो विचार करो, જે જીવ પાસે હમણાં હમણાં આ આપણી આપણા દ્રવ્ય ચિત્રકાર ભાવની વાત કરી, કારણ કે આપણે હમણાં મનુષ્ય લોકમાં છે, જે જીવ પાસે આ એવું પુણ્ય તો લઈને આવ્યો છે કે મનુષ્ય ગતિનો જીવ થાય, સમજાય છે, એટલું પણ બીજું સાધારણ પુણ્ય, પુણ્યના બે પ્રકાર છે આગમમાં, પુણ્યના બે પ્રકાર છે, પુણ્યના ઉદયના બે પ્રકાર છે, એક સાધારણ પુણ્યનો ઉદય અને એક સાતિચય પુણ્યનો ઉદય। तो एक तो साधारण पुण्य पर लाइन आयो कि कोई करोड़पति ना घरे जन्मे, समझाए, बाहर लौकिक बड़ी अनुकूलताओं प्राप्त थाय, समझाए, एक जीव, परंतु एवं सातिचय पुण्य नो बंद करीने नथी आयो, एवं उदय लईने नथी आयो कि जे जीव ने मनुष्य गति में जन्म लेवा छता पण अने बाह्य में बड़ी अनुकूलता प्राप्त होवा छता पण एक जीव एवं पुण्य लईने नथी आयो कि एने आ काल में आवा साचा देव शास्त्र गुरु सत्वाणी सत्शास्त्र अने सत्वात मळे। समझायु? नाउ इफ वी सी अवर सेल्फ, बीजा दिन मनुष्य गति ना जी, उत्तम देश, हा पड़ता जो जी, हा तो पड़ो, उत्तम देश अने पूर्ण आयु, उत्तम स्वास्थ्य, निरोगी शरीर, पारिवारिक अनुकूलता, पॉइंट चार मारे थे, बाह्य आर्थिक अनुकूलता, साधारण पुण्य फिनिश, राइट, एनो दे तो सुपर डुपर चाले छे, હવે પ્લસ એડિશનલ સાતિચય પુણ્ય નો ઉદય, તમને સમજ્યું વધીને એકબીજા જીવને ઉભો કરવાની છું, હમણાં પેલા આપણી વાત કરીએ, પેલા એક ઓલા જીવની વાત કરી લીધી કે જેની પાસે સાતિચય પુણ્ય નો ઉદય નથી, જેની પાસે આ વાત જ નથી, જેને કાનમાં વાત સાંભળી નથી ક્યારે કે હું આત્મા છું, હું પરમાત્મા છું, મારામાં ભગવાન બનવાની તાકાત છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યથી ભિન્ન છે, હું શરીર નથી, હું આત્મા અનાદિ અનંત તકવા વાળો ભાવ છું, એ વાત તો સાંભળી જ નથી, હવે તમે વિચાર કરો એનો મનુષ્ય ભાવ પૂરો થશે, એનું આયુ પૂર્ણ થશે, હવે 24 કલાક અશુભ ભાવમાં છે તો એની આગળની ગતિ કઈ છે, મારે હજી કેવું સમજી લેજો, જે માસ ભક્ષણ કરે છે, જે રાત્રિ ભોજન કરે છે, જે ભક્ત ભક્ષનો કોઈ ખબર નથી, જેને કઈ ખબર જ નથી કે ભાઈ માર્ગ શું છે, સુખી થવાનો માર્ગ શું છે, એ તો ક્યાં સુખ માને છે ને ક્યાં પડ્યો છે ને કોને ભેગું કરવામાં પડ્યો છે ને શું કરવામાં પડ્યો છે, હવે આપણા જેવા જીવો જેને સાધારણ પુણ્ય તો નો ઉદય તો ઉત્કૃષ્ટ છે, એની સાથે સાપી છે પુણ્ય નો ઉદય પણ ઉત્કૃષ્ટ છે, એમાં પણ એ ઉદય કોઈ કમી નથી રાખી. તમને સમજાય છે આ આપણા હાથમાં શું છે? આપણને હજી એની મહિમા નથી આપણા હાથમાં. અન્યતા નહીં લેતા ભાઈ, મને ઉદાહરણ તો જે આવશે આવશે. આપણા હાથમાં બહુ મોંઘી ઘડિયાળ હોય તેની મહિમા આવી જાય, બહુ મોંઘો મોબાઈલ હોય તેની મહિમા આવી જાય. પણ એક વાર આમ આ હાથમાં લેતા એમ થવું જોઈએ કે એવું વાતો જીન વાળી છે. જીનેન્દ્ર ભગવાનની ઓમ ધ્વનિ મારા હાથમાં. દ્રષ્ટિબેન સમજાય કે ક્યાં બેઠા છો? આ પુણ્યના ઉદયને ભોગવી રહ્યા છો, પણ એ ઉદય પણ ખતમ થવાનો છે. એ ઉદય પણ કાયમ નથી રહેવાનું. એટલે કમાણી નહીં કરીએ ને આને વેસ્ટ કરશું તો પછી આગળ શું થશે બધા? તમને ખ્યાલ આવે છે? તો હવે આ પુણ્યના ઉદયમાં અગર જે ભેદ જ્ઞાન કરીને સમ્યક દર્શન આત્માની અનુભૂતિ તત્વ જ્ઞાન ના સંસ્કરણ અહીંયાથી નહીં લઈ જાય તો આગળ પરંપરાએ જે દુર્ગતિમાં ચાલ્યું હશે ને, આવું આપણી સાથે અનંતવાર થયું છે. આ ફર્સ્ટ ટાઈમ નથી. કેટલી વાર મનુષ્ય થયા, કેટલી વાર સમુષણમાં ગયા, કેટલી વાર દ્રવ્યલિંગી મુનિ વહીના, કેટલી વાર ભાવલિંગી મુનિઓના સમાગમમાં રહ્યા, કેટલી વાર આર્જિકા વહીના, અરે કેટલી વાર અગિયારંગ નવ પૂર્વનું જ્ઞાન કર્યું. શું બાકી રાખ્યું બોલો? સુખી થવાના નામ પર ને ધર્મના નામ પર. તો કે એ જ બાકી રાખ્યું તત્વ નિર્ણય, તત્વ જ્ઞાન, આત્માનો અનુભવ, વેદ જ્ઞાન, પ્રજ્ઞાની પટકી નહીં અને પરથી ભિન્ન પોતાના સ્વભાવનો અનુભવ કર્યો. તમને ખ્યાલ આવે ને? મેં ખાલી થોડી ચાર્ટ બનાવ્યું હતું કે પાપના જે ભાવ છે તો હું બહુ આગળ આવી ગઈ, પણ રહી ગયું પાછળ, તમને ખાલી કહી દઉં તમને તો આપણને વિષય પૂરો થઈ જાય. એક કે આપણા ગુણસ્થાન પ્રમાણે આપણે જે ભૂમિકામાં છે એ પાપનો ભાવ જે આપણને સ્વીકાર્ય છે. આચાર્ય કહે છે કે ભાઈ હમણાં એવા પ્રકારના જે પાપ છે સાધારણ, સમજાય છે, જે ઘર દ્રષ્ટિના છે, વ્યાપાર આદિના છે, એ ભાવ માન્ય છે. પણ એ ભાવમાં ઉપાદેય બુદ્ધિ માન્ય નથી. પોઈન્ટ સમજાય છે? એક એ પ્રકારના ભાવ છે. મારે આ પૂરું કરવું છે, પછી એક બીજો વિષય લેવો છે. બીજો છે બુદ્ધિપૂર્વક જીવ જીવે કરેલા પાપના ભાવ. બુદ્ધિપૂર્વક સમજાય છે? બુદ્ધિપૂર્વક જીવે કરેલા પાપના ભાવ. બુદ્ધિપૂર્વક સમજાય છે? બુદ્ધિપૂર્વક, બુદ્ધિપૂર્વક હિંસા, બુદ્ધિપૂર્વક કોઈને દુઃખ આપવું, બુદ્ધિપૂર્વક કોઈ ખોટા, બુદ્ધિપૂર્વક ઇન્ટેન્શનલી. હવે આપણને ટાઈમ થાય ને સુધા વેદની નો ઉદય આવે ને ભૂખ ના પરિણામે ને ભૂખ લાગે ને ભોજન નો ભાવ આવે, એ આપણી ભૂમિકામાં સહજ છે. પણ જે બુદ્ધિપૂર્વક કરેલા પાપના ભાવ છે એનાથી તીવ્ર કર્મ નો બંધ થાય છે. અને એક છે અનર્થકારી પાપ, અર્થ વગરના પાપ. અનર્થકારી સમજાય છે? જેમાં કોઈ પ્રયોજનની સિદ્ધિ આપણી થવાની નથી, એવા અનર્થકારી પાપના ભાવ. અનર્થકારી પાપ એટલે અનર્થકારી, એટલે તીવ્રપણે સમજાય છે શરીર આદિમાં આસક્ત જે જીવ થાય છે એ અનર્થકારી પાપ છે. એટલે ટેટુ બનાવે, ટેટુ બનાવે એટલે શું સમજે? સમજાય છે ને? અહીંયા કહે છે કે આત્મામાં રાગ નો ટેટુ એ નથી. તો તને કયા ટેટુની મહિમા આવે છે? પોઈન્ટ ખ્યાલમાં આવે છે? તને તને આ શરીરના શંગારની મહિમા આવે છે. આ અનર્થ અર્થ વગર જેની સાફ સફાઈ છે કે જે ભૂમિકા અનુસાર જે આપણે નાવા ધોવાનું કામ છે એ સ્વીકાર્ય છે. આર યુ ગેટિંગ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ? તો પછી એક્સ્ટ્રા જેનો શ્રંગાર છે, એક્સ્ટ્રા જેનું એકત્વ છે, એક્સ્ટ્રા જેમાં વિકલ્પ, એક્સ્ટ્રા જેમાં ઉપયોગ, એક્સ્ટ્રા જેમાં સમય જાય છે એ છે તીવ્રતા. જે તારી આ ભૂમિકામાં આત્માજીની ભૂમિકામાં સ્વીકાર્ય. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? સમજાય છે? તો એનાથી બુદ્ધિપૂર્વક બચવું જોઈએ. હવે તમને બીજો જીવ બતાવું, બીજો જીવ બતાવું. આ ગાથા તો આપણી થઈ ગઈ. હવે એક જીવ બતાવું છું કે જે અહીંયા આપણે કીધું કોમ્બિનેશન, કીધું પુણ્યનો ઉદય, સાધારણ પુણ્યનો ઉદય, સાપી છે પુણ્યનો ઉદય, ઉત્કૃષ્ટ મનુષ્ય ભાવ, ઉત્કૃષ્ટ જૈન ફૂડ, એવરીથિંગ પોઝિટિવ, અને તો પણ કામ કરવાથી વંચિત રહી જઈએ તો તારા અભાગ્યની મહિમા ટોટલમાંથી સાફ કે છે અમારાથી થતી નથી. આર યુ ગેટિંગ? આટલું સમજાયું? સમજી લેજો, બી અલર્ટ. આયુ ક્યારે પૂરું થઈ રહેશે ખબર નથી, ઉદય ક્યારે ફરી હશે. આજે છે સાતાનો ઉદય, આજે છે શરીરની અનુકૂળતા, ક્યારે ફરી હશે ખબર નથી. એની પહેલા શું કરે જીવ, શું કરવું જોઈએ, એનું કર્તવ્ય શું છે? એ શરીર છોડે, રાગ અને રોગ ઘેરાઈ જાય એની પહેલાથી એનાથી ભેદ વિજ્ઞાન કરે. હવે હું એક નેગેટિવ જીવ તમને બતાવું છું જે આગમમાં આવ્યો છે, સાતમી સામર્થ ધ્યાનથી. હવે એના બધા ફેક્ટર નેગેટિવ છે. કોઈ સમજાય છે? એનો બધો ઉદય નેગેટિવ છે, એનો દ્રવ્ય ચિત્રકાર ભાવ નેગેટિવ છે. સમજાય છે? અહીંયા આપણે શું લીધું? બધું પોઝિટિવ. અને તો પણ આપણે આટલો પુણ્યનો ઉદય હોવા છતાં પણ આદરણીય સેનેટભાઈ કીધું છે ને એ સમ્યક, અરે મિથ્યાનંદજી જીવ એટલે રોટલો જીવ. કેવો જીવ? રોટલો સમજાય? રોટલો એટલે હર હર નાના નાના પ્રસંગમાં નાના નાના ઉદયમાં રડતો. સમજાય છે? ખ્યાલ આવે છે? હવે હવે તમે આ જીવ જુઓ, બધા ફેક્ટર નેગેટિવ, બધું નેગેટિવ જોજો તમે. અને એવામાં પણ એ જીવ પોતાનું કાર્ય કરીને ઉભો થઈ જાય છે, સમ્યક દર્શન લઈને ઉભો થઈ જાય છે, ભગવાનનું લઘુ નંદન થઈ જાય છે, બહિરાત્મા પણ તરી જાય છે, અંતરાત્મા થઈ જાય છે, મોક્ષનો માર્ગી થઈ જાય છે. એવો જીવ દેવગતિના દેવો દ્વારા પણ પ્રશંસનીય છે. કોણ યાદ આવે છે? સાતમી નરકનો નારી, સાતમી નરક નો નાર છે. શ્રેણી રાજ્ય તો કઈ નરક મારી, એ તો તમને દ્રષ્ટિ છે, કઈ સાઈ તમને દ્રષ્ટિ છે એની વાત નથી. સાંભળજો ધ્યાનથી. હવે એ સાતમી નરક નો નાર થી જે મિથ્યાત્વ લઈને નરકમાં જાય છે, પકડ છે શું કહેવા માંગુ છું? અને હવે સાંભળો, હવે બોલો, સાતમી નરક નો નારકી એટલે એનો બાહ્યમાં ઉદય કેવો, પુણ્યનો કે પાપનો? જલ્દી બોલો, પાપનો. બાહ્ય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કેવા? અત્યંત પ્રતિકૂળ. શરીર કેવું? શરીર એ કોઈ ફેક્ટર જો, શરીર કેવું? તો કે અશુભ વૈકરીકી શરીર. કોઈ સમજાય છે? શરીર કેવું? તો અશુભ વૈકરીકી શરીર. ભાઈમાં ઘોર પ્રતિકૂળતા, ભૂખ તરસ જે પણ બધી પ્રતિકૂળતા છે, બધા ફેક્ટર નેગેટિવ છે. પણ એવો જીવ સાતમી નરકમાં જન્મ લે, જન્મ લીધા પછી હવે વાંચું તમને કહું, જન્મ લીધા પછી હવે તો શું થાય છે એ કેટલા ટાઈમમાં? અચ્છા, એનું આયુષ કેટલું છે? સાતમી નરકના નારકીનું આયુષ કેટલું છે? 33 સાગર. કેટલો ટાઈમ રહેવાનો છે? 33 સાગર. બોલી જઈએ આપણે 33 સાગર, પણ આપણે એનું પણ ભાવ ભાષણ નથી. 33 સાગર એટલે કેટલો લોંગ પીરિયડ. આપણને થોડી પ્રતિકૂળતા આપણે સહન નથી કરી શકતા, કોઈ સમજાય છે? અને ત્યાં 33 સાગર ની બહારની પ્રતિકૂળતા છે. બહાર નહીં, બાહ્ય, બાહ્ય, બાહ્ય. એવો જીવ નરકમાં જાય છે અને શું થાય છે જોવો. એક એક પોઈન્ટ જોજો. જો તું કે છે સાતવે નરક ને નારકીઓ કી અપેક્ષા છ અંતરમુહૂર્ત કમ, કેટલા અંતરમુહૂર્ત કમ કર્યા? કેટલા અંતરમુહૂર્ત કમ કર્યા? છ અંતરમુહૂર્ત. અંતરમુહૂર્ત સમજાય ને? એક અંતરમુહૂર્ત બે ઘડી, એ તો ઉત્કૃષ્ટ સમજાય છે. પણ અંતરમુહૂર્ત ના પણ બહુ બધા ભેદ છે, બટ ઉત્કૃષ્ટ તમે જુઓ તો 48 મિનિટ, બરાબર છે? તો એવા છ અંતરમુહૂર્ત કમ કયો નારકી? સાતમી નરક નો નારકી છ અંતરમુહૂર્ત કમ 33 સાગર કાલ અવિરત સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણ સ્થાન કા હૈ. બોલો કેટલા? છ અંતરમુહૂર્ત કમ 33 સાગર. એ જીવ ત્યાં જઈને એટલી પ્રતિકૂળતાની વચ્ચે અવિરત સમ્યક દ્રષ્ટિ એટલે ત્યાં જઈને એ જીવ સમ્યક દર્શન ધારણ કરે છે. હવે એની એક ખાલી તમને બે પાંચ મિનિટમાં વિધિ કહું છું કેવી રીતના થાય. કેટલા અંતરમુહૂર્ત બાદ કર્યા? છ અંતરમુહૂર્ત કમ કર્યા. હવે કેવી રીતના કમ કર્યા, કેવી રીતના એ ઓછા થયા એ જો. જો હવે શું કે છે? ધવલા આ પ્રકરણ ક્યાં આવ્યું છે? આ પ્રકરણ ધવલા ગ્રંથમાં આવ્યું છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે, સાંભળજો. થાય શું થાય છે જો, ધવલા મેં આજે મારી પાસે ગુણસ્થાન વિવેચન, તમે વિચારતા છો ક્યાંથી વાંચ્યું છે, આ ગુણસ્થાન વિવેચન માંથી મેં આ પ્રકરણ ખાલી હમણાં માટે લીધું છે. આપણને ખબર પડે, ખ્યાલ આવે છે કે આપણે ક્યાં બેઠા છે ને આપણે શું વેસ્ટ કરી રહ્યા છે, અને એ જીવ ત્યાં જઈને કેવો પુરુષાર્થ કરીને પોતાનું કામ કરી છે. આપણે બહુ ઇઝીલી, આપણે બહુ લાઇટલી લઈએ છીએ આ ભવને, આ સંયોગોને, આ મનુષ્ય ભવને, આ મનને, સંગીપણાને. આ જે સત્શાસ્ત્ર મળ્યા, વાત મળી, આપણે આપણા દિવસો જાય છે. કોઈ સમજાય છે? આયુ તરફ, મૃત્યુ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. આયુ કર્મના એક એક નિષેધ કરી રહ્યા છે. જેટલા હવે વર્ષ નીકળી ગયા એટલા તો કોઈ કાઢવાના પણ નથી, વિચારી લો ખાલી. ખ્યાલ આવે છે? જે પણ બહારમાં તત્વે થવા દો, જે પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં ઉદયમાં જે પણ જીવોના જે પ્રકારના પરિણામ યોગ્યતા જે પણ ઘટનાઓ જે થતું એ થવા દો. એ તારા હાથમાં, એ મારા હાથમાં, કોઈના હાથમાં નથી, એને કોઈ બદલી નહીં શકે. અને જો અગર પુરુષાર્થ ઉપાડશું તો આપણે આપણું કાર્ય કરી લઈશું. ખ્યાલ આવે ને? આપણે કહીએ ને બહુ મોટું કામ પતી ગયું, બહુ મોટો પ્રસંગ પતી ગયો, અને બહુ મોટો પ્રોજેક્ટ પતી ગયો, એ તો બધું પતી ગયું, પણ તારું કામ રહી ગયું. અને એ પતી ગયું, મેં બતાવ્યું પાછળ, મેં કરતા બુદ્ધિ કહી તો તે નિત્યાત્માનું પોષણ કહે. હવે જે મને આ કેવું છે, બહુ સરસ છે. જો ધવલા મેં એટલા સ્પષ્ટીકરણ એક પ્રકાર છે. હવે સાંભળજો, કેટલા અંતર મુજબ વાત કરવાના છે? છ, ખાલી છ, એમ બોલો, ખાલી છ. કેટલા માંથી? 33 સાગર માં. બીજા દિન કાઉન્ટ કર્યો, યાદ રાખજો. જો શું કે છે, હવે કે છે, મૌન્ય કર્મ થી 28 પ્રકૃતિ કી સત્તા રખને વાલા. હવે જો શું કે છે, થોડી એક્સપ્લેનેશન કરે. મૌન્ય કર્મ થી 28 પ્રકૃતિ કી સત્તા રખને વાલા એક તિર્યન અથવા મનુષ્ય મિથ્યાદૃષ્ટિ જીવ નરકમાં કોણ જશે? નરકમાં કોણ જન્મ લે? નારકી મળીને નરકમાં નારકી નો થાય, દેવ બનીને નારકી નો થાય. કોણ જશે નરકમાં? તો કે મનુષ્ય, કે પછી તિર્યન. અને કેવો હોવો જોઈએ? તો કે મિથ્યાદૃષ્ટિ. મેં કીધું ને ત્યાં જઈને તમે કરે તો મિથ્યાદૃષ્ટિ જીવ સાત્રી પૃથ્વીને ઉત્પન્ન હુઆ. સમજાયું? સાતમી નરકમાં એનો જન્મ થયો. હવે જો વહ, હવે એક એક અંતર મુજબ કાઉન્ટ કરજો. વહ સહો પર્યાપ્તિ સે પ્રાપ્ત હોકર, પહેલા અંતર મુહૂર્તમાં જન્મ લેતા શું થશે? પહેલા અંતર મુહૂર્તમાં એની છ પર્યાપ્તિ પૂરી થશે. યાદ રહેશે? હાર્ડ પડે છે વિષય? ઈઝી છે ને? થોડુંક થોડાક આ બધા આગમના કરણાનિયોગના બધા વિષયો પણ ભણવા જોઈએ. આપણને ખ્યાલ આવે કે જીવ કેવો પુરુષાર્થ ઉપાડી શકે છે, આપણામાં પણ એવો પુરુષાર્થ ઉપાડવાની સામર્થ્ય. તો પહેલા અંતર મુહૂર્તમાં શું થયું? કાલુ અભી શું થયું? એની છ એ પર્યાપ્તિ પૂરી થઈ ગઈ. કારણ કે નરકના નાશ, હવે આ આખો અલગ વિષય છે છ પર્યાપ્તિનો, પણ એમ સમજો કે ફર્સ્ટ અંતર મુહૂર્તમાં એ પર્યાપ્ત થઈ ગયું. કોઈ સમજાય છે? કારણ કે નરકમાં જેટલા પણ નારકીઓ છે એ બધા પર્યાપ્ત છે, અપર્યાપ્ત ન હોય. સમજાય છે? તો શું થયું? તો કે એ પહેલા અંતર મુહૂર્તમાં એની છ પર્યાપ્તિ પૂરી થઈ ગઈ. એક અંતર મુહૂર્ત બરાબર. હવે જો બીજો, છ પર્યાપ્તિ પૂરી હોય, હવે બીજા અંતર મુહૂર્તમાં શું થાય છે? તો કે વિશ્રામ કરે. બીજા અંતર મુહૂર્તમાં શું કરે છે? વિશ્રામ કરે છે, આરામ કરશે ને. તો એક અંતર મુહૂર્ત આરામ કરે. સમજાય? બે અંતર મુહૂર્ત થયો. હવે જો આરામ કર્યા પછી હવે કામે લાગો ભાઈ, હવે કેટલો આરામ કરશો? કોઈ સમજાય છે? હવે કેટલો આરામ કરશું? કામે લાગો. તો હવે ત્રીજા અંતર મુહૂર્તમાં કામે લાગી ગયો. ત્રીજા અંતર મુહૂર્તમાં વિશુદ્ધ હોકર કેવો થઈ ગયો? કોઈ સમજાય છે? એટલે આ અંતર મુહૂર્તમાં એમ સમજી લો કે એની જે પાંચ લબ્ધિ છે ને, એ પાંચ લબ્ધિ અહીંયા થઈ. ત્રીજા અંતર મુહૂર્તમાં શું થયું? પાંચ લબ્ધિ વિશુદ્ધ હુઆ. સમ્યક દર્શન પહેલાની જે વિશુદ્ધિ, જે પાત્રતા, સમજાય છે, જે યોગ્યતા, જે તૈયારી, કોઈ સમજાય છે, જે આપણે કહીએ ને સાધારણ કોઈ ઓલા સેમા ઉભા હોય, વોટ આવે, નેતા બનવા માટે ઉભા હોય ને, તો એની પહેલા તૈયારી કરે કે નહીં? અહીંયા જો, મારી સામે જો, એની પહેલા તૈયારી કરે કે નહીં? તૈયારી કરે ને. સમજાય છે? એની તૈયારી કેવી હોય બોલો? ખ્યાલ છે? જે અધીન ઇલેક્ટ નથી થયા, પણ ઇલેક્શનમાં કોઈ નેતા ઉભો છે, તો એની એ અધીન ઇલેક્ટ નથી થયો, સિલેક્ટ નથી થયો, નેતા નથી બન્યો, પણ એની પહેલાના એની તૈયારી જો, એનું બિહેવિયર જો. પણ સમજાય છે? તો એની પહેલાની આપણી તૈયારી છે. ત્રીજા અંતર મુહૂર્તમાં સમજાયું? પહેલા અંતર મુહૂર્તમાં શું થયું? છ પર્યાપ્તિ પૂરી થઈ. બીજા અંતર મુહૂર્તમાં શું કર્યું? વિશ્રામ કર્યું. ત્રીજા અંતર મુહૂર્તમાં શું કર્યું? કથનભાઈ સમજાય છે ને વિષય? ત્રીજા અંતર મુહૂર્તમાં શું કર્યું? વિશુદ્ધ થયું. અહીંયા શબ્દનો પ્રયોગ કરીએ, વિશુદ્ધ થયું. સમજાય છે? હવે શું થશે કે હવે જો વિશુદ્ધ થયો, હવે ચોથા અંતર મુહૂર્તમાં સમ્યક વેદક સમ્યક રિટર્શન સમ્યક એની આખી પાછી બીજી વાત છે અને સમ્યક કો પ્રાપ્ત હુઆ ચોથા અંતર મુહૂર્તમાં ક્યાં પહોંચતા નરકમાં પહોંચતા ચોથા અંતર મુહૂર્તમાં એ જીવ સમ્યક દ્રષ્ટિ થઈ ગઈ
વિચાર કરો
સમજાય છે બધા ચોથા અંતર મુહૂર્તમાં જસ્ટ ફોર્થ અંતર મુહૂર્તમાં એવી જગામાં પહોંચતા એવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પહોંચતા એવા પ્રતિકૂળ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં પહોંચતા એ જીવ ચોથા અંતર મુહૂર્તમાં તો એને સમ્યક તો લઈ લીધું આપણે કેટલા વર્ષ નીકળી ગયા આ ભાવના કેટલા વર્ષ નીકળી ગયા બોલો વહી સમજાય છે અને આ જીવ એ પુરુષાર્થ કર્યો હવે બધું લગાવી લો તમે કે આ જીવ પૂર્વના દ્રઢ સંસ્કાર લઈને ગયો હશે જે લગાવ્યો લગાવ્યો ત્યાં એને પ્રેક્ટિકલ તો કોઈ ઉદ્દેશ નથી મળ્યો ને ત્યાં તો કોઈ દેવ શાસ્ત્ર ગુરુ નથી સાતમી નરકમાં તો કોઈ ઉદ્દેશ આપવા માટે પણ દેવ માંથી નથી આવતા કારણ કે ત્રીજી નરક સુધી રહેશે આર યુ ગેટિંગ ફોર્થ અંતર મુહૂર્તમાં એ જીવ સમ્યક દ્રષ્ટિ થઈ જાય અને પછી એ જીવ લગાતાર સમ્યક થી હવે હવે એનો ઉપયોગ ચોથા અંતર મુહૂર્તમાં આત્મામાં ગયો હશે ગયો હશે ને સમ્યક દર્શન થયું હશે ત્યારે નિર્વિકલ્પ દશા થઈ હશે ને હવે આત્મામાં ગયો હશે તેનો ઉપયોગ આત્મામાંથી બહાર આવ્યો હશે કે નહીં હવે વિચાર કરો કેટલો ટાઈમ નરકમાં રહેવાનું છે વિથ ધેટ સમ્યક દર્શન વિથ ધેટ શુદ્ધ પ્રગતિ વિથ ધેટ પ્રતિથી વિથ ધેટ સમ્યક ધારા સાથે વચ્ચે 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 છ મહિનામાં મિનિમમ એક આવર એ આત્મામાં એનો ઉપયોગ થશે વિરાભાઈ સમજાય છે પણ કન્ટિન્યુઅસલી તો એનો ઉપયોગ આત્મામાં નહીં રહે તમને ખ્યાલ આવે છે શુદ્ધ ઉપયોગ થશે ત્યારે તે અતિન્દ્રિય આનંદ નો સાક્ષાત્કાર હશે ગઈકાલે આપણે કાગળમાં ઉદાહરણ આપ્યું ને સંદેશભાઈ ઉદાહરણ આપ્યું કે જે ફોન ચાર્જર પર છે ચાર્જ પર છે એ શુદ્ધ ઉપયોગ અને ચાર્જ માંથી પછી ચાર્જ કાઢી લો પછી વેરી ગુડ બોલો પછી શુદ્ધ પણ નથી હવે એ ચાર્જ કરેલો ફોન 100% ચાર્જ થઈ ગયો તો એ 8-10 કલાક તો ચાલશે ને અને હવે પછી 5%, 10% આવશે તો શું કરશે પાછું બીજ પાછો ચાર્જ કરવા મૂકશે તમને ખ્યાલ આવે છે તો એ ઘડી ઘડી ચાર્જ તો થશે પણ એ ચાર્જ થયા પછી ચાર્જર માંથી પાછું નીકળી જશે તો પાછું એના એ હવે ક્યાં બોલો ક્યાં એ આપણા જેમ ભક્તિ કરતો હશે પૂજા કરતો હશે શું કરતો હશે નારકી બોલો ત્યાં સાતમી નરકમાં શું ચાલતું હશે એ પ્રકારના શુભ શુભ ભાવ ચાલતા હશે કે નહીં આપણે ઉદાહરણ બીજું આપ્યું ને નાગધમની નું તમને ખ્યાલ છે નાગધમની સાપ હોય ને સાપ અને નોળિયો સાપ અને નોળિયો એકબીજાના જાણી દુશ્મન હોય જયારે આપણે કહીએ ને કે એનિમી નોળિયો એ સો સ્માર્ટ યુ નો એ સાપ સાથે જેની એની લડાઈ થાય ને લડાઈ તો એ નોળિયો સાપ સાથે લડાઈ ક્યાં કરશે ખબર છે એવી જગા પર કરશે કે જ્યાં આવી નાગધમની નામની વનસ્પતિ છે હવે શું થશે એક સાપ ગઈકાલે લીધું ને એ સાપ એ નોળિયાને આપણે કહીએ ડંક મારશે એને એનું ઝેર પણ ચડશે પણ એ તરત જ ઝેર ચડ્યું તો એ તરત જ ક્યાં જશે એ નાગધમની પાસે જશે એ વનસ્પતિ એને સૂંઘશે અને એનું ઝેર ઉતરી જશે એ સૂંઘશે અને એનું ઝેર ઉતરી જશે એવી રીતના શુભ અશુભનું ઝેર ખટકે છે અને શું કરશે એ સમ્યક દ્રષ્ટિથી 33 આગળ સુધી કહે છે ઘડી ઘડી પોતાના અંદરમાં જે નાગધમની છે એને સૂંઘશે અને એનું ઝેર ઉતરી જશે એ શુદ્ધ પરિણતિ ચાલુ છે હવે થયેલા કેટલા અંતર મળે છે ચાર બધું કેટલા બાકી છે બે તો હવે એનું સમ્યક તો થઈ ગયું તો હવે તો એ લગાતાર 33 આગળ સુધી એ સમ્યક થી રહેવાના છે રહેવાનો છે જીવ હવે કે છે કે થઈ ગયું વેદક સમ્યક્ત્વ કો પ્રાપ્ત હુઆ બરાબર હવે લાસ્ટ જયારે હવે આયુ પૂર્ણ થવાનું છે અને હવે આયુ જયારે પૂર્ણ થવાનું છે ત્યારે હવે શું કે છે જો વેદક સમ્યક્ત્વ પ્રાપ્ત હુઆ અંતર્મૂળ કાલ પ્રમાણ આયુ કી સ્થિતિ કે અવશેષ રહેને પર પુનઃ મિથ્યા દ્રષ્ટિ હોતા હૈ શું કહેશે પાછો મિથ્યા દ્રષ્ટિ થઈ જશે છેલ્લા સેકન્ડ લાસ્ટ અંતર્મૂળ કયા અંતર્મૂળમાં સેકન્ડ લાસ્ટ સેન્ટન્સ લાસ્ટ હવે જયારે આયુ પૂર્ણ થવાનું છે એના છેલ્લા સેકન્ડ લાસ્ટ સેન્ટન્સ મુરતમાં એ જીવ મિથ્યા દ્રષ્ટિ થઈ છે. કારણ કે સાતમી નરક માંથી જે જીવ નીકળે છે સમ્યક દ્રષ્ટિ એ કોઈ જે સમ્યક તો લઈને નહીં નીકળે, સમ્યક તો લઈને જશે નહીં અને સમ્યક તો લઈને નીકળશે નહીં. ત્યાં જઈને સમ્યક તો લેશે અને સમ્યક્ત છોડીને નીકળશે. તો લાસ્ટ સેકન્ડ લાસ્ટ અંતર્મૂર્તમાં એ સમ્યક્ત્વ છૂટે છે અને લાસ્ટ અંતર્મૂર્તમાં શું થશે, શું થશે, થઈ ગયો, છૂટી ગયું એટલે સેકન્ડ લાસ્ટમાં મિત્ર રચી થઈ ગયો. હવે જરાક વિચારીને કહો લાસ્ટ અંતર્મૂર્તમાં શું થશે, શું થશે લાસ્ટ અંતર્મૂર્તમાં, શું કામ થશે, થોડું લોજિકથી વિચારો. એક્ઝેક્ટલી, વેરી ક્લોઝ ટુ ધ આન્સર. હજી થોડું હા, તો શું થશે ત્યાં, વેરી ગુડ, એક્સેલન્ટ. આયુ કર્મ નો બંધ થશે, કારણ કે સમ્યક દ્રષ્ટિ જીવ અગર આયુ નો બંધ કરે તો એ ક્રૂર હિંસક પ્રાણી નહીં થાય અને સાતમી નરક માંથી નીકળેલા બધા જીવ ક્રૂર હિંસક પ્રાણી થાય છે. એટલે લાસ્ટ અંતર્મૂર્ત માં આયુ કર્મ નો બંધ થશે. એના પહેલાના અંતર્મૂર્તમાં મિથ્યા દ્રષ્ટિ થશે, એના પહેલા ત્રણ અંતર્મૂર્તમાં જે પ્રક્રિયા થઈ એ થઈ અને ચોથા અંતર્મૂર્તમાં સમ્યક દ્રષ્ટિ થયો, એ ચાર અંતર્મૂર્ત પછી સમ્યક રહ્યો, છેલ્લા સેકન્ડ લાસ્ટ અંતર્મૂર્તમાં સમ્યક્ત્વ છૂટ્યું, લાસ્ટ અંતર્મૂર્તમાં આયુનો બંધ થયો અને આયુનો બંધ થયા પછી એ જીવ, વિચારો કે જે જીવ 33 આગળ સુધી સમ્યક રહ્યો હોય એ જીવ મરીને નિયમથી ક્રૂર પછી થશે, પણ આગળ એ જીવ પાછો સમ્યક્ત્વ લેવાનો છે અને શીઘ્ર મોક્ષને પ્રાપ્ત કરવાનો છે. તો હવે તમને સમજાઈ ગયું કે જે જીવ આવી પ્રતિકૂળતામાં પણ પોતાનું કાર્ય કરી લે છે તો આપણે અનુકૂળતામાં ક્યાંય ને ક્યાંય અટકી જઈએ, તો એ આપણા અભાગ્યની મહિમા આચાર્ય થી થશે. હા સર, થઈ ગયું ને મિથ્યાત્વ, છૂટી જ ગયું, નિયમ થી છૂટી જાય, આવે છૂટી જાય, છૂટવાનું છે, કારણ કે એને નેક્સ્ટ અંતર મુહૂર્તમાં આયુનો બંધ કરવાનો છે અને આયુનો બંધ એને નેક્સ્ટ અંતર મુહૂર્તમાં ટીવીએન્સ નો જ કરવાનો છે. સમ્યક દ્રષ્ટિથી સમ્યક દર્શન સહિત હોય તે ટીવીએન્સ અને નરક નો આયુ બંધ ન કરે, એ સ્ત્રી નો બંધ ન કરે, એ એકેન્દ્રિય નો બંધ ન કરે, એ વિકલ ઇન્દ્રિય નો બંધ ન કરે, એ સમ્યક દ્રષ્ટિ જીવ સમ્યક્ત્વ માં બંધ કરે તો એ જીવ દેવ ગતિ નો, એમ પણ વૈમાનિક દેવ નો જ બંધ કરે, બીજે ક્યાંય નો જાય. અને આ જીવે કરવાની અપેક્ષા અને વસ્તુ સ્વરૂપની અપેક્ષા જીવ નિયમથી ક્રૂર પછી થવાનો છે અને ત્યાં જઈને તમને તો પાછું લઈ શકે, સ્ત્રીની પર્યાયમાં લઈ શકે. એટલો ટાઈમ એમ ત્યારે સી રહ્યો, હવે નેક્સ્ટ જયારે તમને તો લેશે એ તમને ગતિ થઈ જશે, નેક્સ્ટ ભાવમાં પણ લઈ શકે, એના પછીના ભાવમાં લઈ શકે, ન લે તો એ અર્ધપૂતગલ પરાવર્તન સુધી પણ ન લે અને લે તો પછી લાસ્ટ અર્ધપૂતગલ પરાવર્તનના અંતર્મૂર્ત કાળ પહેલા લઈને એ જીવ નિયમથી મોક્ષ જવાનો છે. તો આજે આપણે શુભ અશુભ ભાવ એ દુઃખનું કારણ નથી અને એમાં આપણી રૂચિ, આપણું એકત્વ એ દુઃખનું કારણ છે એની ચર્ચા આપણે કઈ વિશે ચર્ચા આગળ કરી. નિજ નિધિ નિજમેવ તારી યા અનંત ઉપસારી હૈ ઇસ ખેલિયે બિન વાણી માત કો વંદના શત બારે હૈ અને કાંડ નિત્યબોધિની દ્વાદશાંગી પરમકારી જીવાણી માતનો અમૃતોના અનંત ઉપકારી સમસ્ત જ્ઞાની ધર્માત્માઓનો સત્ય સનાતન સ્વાનુભૂતિમય વિતરાગ દિગંબર જૈન ધર્મનો હવે અહીંયા મોક્ષાસ્ત્રનો ક્લાસ ચાલુ છે.